దేవ్యా కుక్షిరత్నం శబ్దజితరవాత్మజం రాజచంద్ర మహౌందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
તારીખ 23 ઓક્ટોબર 2005 શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 431નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપર લખાયેલો આ પત્ર છે. એમાં પરમ કૃપાળુ દેવે આપણે જે વિચારણા કરી એમાં ચાર વસ્તુ સમજાવી. પરમાર્થ સંકેત, બીજરૂચિ સમ્યકત્વ, માર્ગાનુસારી, આ ઓળખ આપી, લક્ષણ આપ્યા જીવને સાધના કરવા માટે. સંકેત, નિશ્ચય સંકેત, સાચું સંકેત ક્યારે હોય તો કે આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય. તે જ પદાર્થ, કોઈ કલ્પના નહીં, કોઈ ભાષ્યમાન ભાસવાપણું કંઈ નહીં, અનુમાન નહીં, કોઈ અભિપ્રાય નહીં. તીર્થંકરના જ્ઞાનની અંદર, અને તીર્થંકરના જ્ઞાનની અંદર જે પદાર્થ આત્મા ભાસ્યો છે એમાં પણ એમને તો વક્તવ્યપણે જેટલો કહી શકાય તેટલો કહ્યો છે, પણ જે કહ્યો છે તે યથાસ્થિત અત્યંત સ્પષ્ટ કહ્યો છે. તો તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય ત્યારે એને પરમાર્થ સંકેત કહેવાય. અને આવું સ્વરૂપ જેને ભાસ્યું છે, તીર્થંકર કહેલા આત્માનું તે જ સ્વરૂપ જે જે મહાપુરુષોને, સત્પુરુષોને, સાધકોને એને ભાસ્યું છે, અનુભવમાં આવ્યું છે. આત્મસિદ્ધિની અંદર શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે, એટલે શિષ્યના મોઢાની અંદર સદગુરુ શબ્દ મૂકે છે,
ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ.
આ સ્વરૂપ ભાસ્યું છે. હજુ એની આગળની બધી પ્રક્રિયા બાકી છે, પણ સ્વરૂપ ભાસ્યું છે. નિજ સ્વરૂપ કેવું છે તો દેહાતીત છે. છે ક્યાં? દેહમાં. નિજ પદ નિજમાં હી લયું. બહુ માર્ગ ટૂંકો થઈ ગયો. આ ટૂંકો ટૂંકો ટૂંકો, પણ ટૂંકો આથી ટૂંકો કયો? શરીરની અંદર પોતાનો આત્મા છે, હવે એની અંદર જ જોવાનું છે. જો ને, આંખ બહારની બંધ કર, જગતની વિસ્મૃતિ કર, જગતના પદાર્થને ભૂલ. ઉપયોગની ધારા જે બહાર વહી જાય છે એને અંદરમાં લે. અને અંદર છે, નથી એવું છે, કલ્પના છે. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. આ અભંગ વસ્તુ આ કાળમાં પણ કેટલા લોકોએ પોતાની સાધના કરીને જોઈ છે. તું પણ જો. આવું જેને આવા પુરુષની શ્રદ્ધા થઈ કે ના, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ ભાષ્યમાન થઈ શકે છે, અને આ પુરુષને એવું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, એવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા. નિષ્કામ શ્રદ્ધાનો અર્થ સંસારની કોઈ પણ પ્રકારની લૌકિક સુખની વાંછા નહીં, મને તે જ સ્વરૂપની પ્રાપ્તિઓ, જે સ્વરૂપ હે પ્રભુ તમને પ્રાપ્ત થયું છે, તમને જે ભાસ્યું છે તે મને ભાસ્યમાન થાય. આ સિવાય હું કંઈ માગતો નથી. આ સિવાય મારી કોઈ સ્પૃહા નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. આ નિષ્કામ, સંસાર સંબંધી સર્વ કામનાઓનો સર્વથા ત્યાગ, એ પુરુષને બીજ રુચિ સમ્યકત્વ છે. આત્મસિદ્ધિમાં કહ્યું કે શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે. બોધબીજની બીજરૂપી સમ્યકત્વ છે, બીજરૂચિ સમ્યકત્વ છે. સમ્યકત્વનું બીજ આવી ગયું હવે, કેવલ કો બીજ જ્ઞાની કહે, એટલે પ્રેમ આવે છે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, પ્રેમનો સાગર ઉમટે છે સદગુરુ પ્રત્યે. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. જ્ઞાની કહે છે કેવળ જ્ઞાનનું બીજ આ છે કે આવો આત્મા જેને પ્રાપ્ત છે, આત્મત્વ પુરુષ જે છે એના પ્રત્યે તને પ્રેમ આવે છે. સંસારના સર્વ પદાર્થો તરફથી એને પ્રેમ હટાવી લીધો છે. હવે પ્રેમની ગતિ અને દિશા એક જ છે આવા સત્પુરુષ પ્રત્યે, જેને નિષ્કામ શ્રદ્ધા અને પ્રેમ છે એને બીજ રુચિ સમ્યકત્વ છે. બીજ જાગી ગયું, હવે એને પોષણ આપવું, હવે એનું પાલન કરવું, હવે એનું સંરક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું. જોજો આ બીજ સડી ન જાય, જોજો આ બીજ વ્યર્થ ન જાય. સારી ભૂમિમાં બીજ નાખવામાં આવે અને એને માટી અને પાણીનો યોગ બરાબર મળે તો બીજમાંથી વૃક્ષ સંભવિત બને. નહીં તો બીજ ઉત્કૃષ્ટ હોય પણ એ બીજ ઉકેડામાં પડ્યું હોય તો, એ બીજને કોઈ સારી માટીનું પોષણ ન મળે, એના ઉપર રાખ નાખે કે ઈંટનો ઢગલો નાખે તો શું થાય? એને પાણી ન મળે. જુદી જુદી પ્રકારનો જ્ઞાનીઓ કહે છે કે આ રીતે આ તો બીજ છે. આવું ઘણીવાર જીવને બીજ પણ પ્રાપ્ત થયું છે, પરંતુ સંરક્ષણ અને સંવર્ધન, પાલન અને પોષણ એ જે થવું જોઈએ એને પોષણ મળ્યું નથી, કાં એને મેળવ્યું નથી. આપણા અંતરમાં જાગેલું સમ્યકત્વનું જે બીજ છે એ બીજ કેવી રીતે એનું પાલન પોષણ થાય? તો કે તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. જે પુરુષનું ઓળખાણ થયું કે આને આત્મા જેવો તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થ તે જ સ્વરૂપે ભાસે છે, આ પુરુષને વર્તે છે, આ પુરુષ આત્મામાં વર્તે છે. દેહ છતાં જેની દશા વર્તે, દેહાતીતપણે જે વર્તન કરી રહ્યો છે મળદું નથી, ચૈતન્યપણે જેનું વર્તન છે, દેહાતીતપણે જે વર્તે છે, એવા પુરુષની અબાધાએ ભક્તિ પ્રાપ્ત થાય. એવા પુરુષની ભક્તિ એ પોતામાં ઉત્પન્ન થયેલું સમ્યક રુચિ બીજ જે છે એનું પાલન પોષણ છે. સત્પુરુષની ભક્તિ એ સમ્યકત્વના બીજનું પાલન પોષણ છે. એનાથી આપણામાં જાગેલું બીજ એ વૃક્ષને પ્રાપ્ત થશે, એને એ બીજમાંથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે. આ માર્ગ છે આખો ભક્તિનો. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, જ્ઞાનીએ કીધું કે કેવળ જ્ઞાનનું બીજ આ છે, સમ્યકત્વનું બીજ રુચિ ઉત્પન્ન થયું છે, પણ આમાંથી જ કેવળ જ્ઞાન થશે. પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રવાહ, પ્રભુ પ્રત્યેની અબાધાએ ભક્તિ, બાધા કઈ આવવાની તને? સંસારના સંગ અને પ્રસંગોની, માયા અને મમતાની, અહંકાર અને અભિમાનની, આ બધા બાધાના પરિબળો છે. સમ્યકત્વનું બીજ પ્રાપ્ત થયા પછી પણ એ બીજ પ્રસ્ફુટિત થતું નથી, ઉગતું નથી, રોકાઈ રહે છે જીવ, એની યોગ્યતા રોકાઈ જાય છે. 254માં કીધું કે આ લોકને વિશે અલ્પ સુખની પણ જો ઈચ્છા કરે તો તેની યોગ્યતા રોકાઈ જાય છે. ખ્યાલ નથી આવતો સૂક્ષ્મતાથી વિચાર, મનન, ચિંતન એ ચાલુ નથી આપણું. સ્વાધ્યાય સાંભળી લીધો, બે શબ્દ યાદ રહ્યા અને કોકને કહ્યા અને સમજે છે જેવું કે હું ઘણું જાણું છું અને મેં ઘણું જાણી લીધું છે, પણ પ્રક્રિયા જે અંદરની કરવાની છે, જે આંતરિક, એ શબ્દ કાને પડ્યા પછી એનું જે પરિણામની આંતરિક પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા છે કે એમાં અનંતકાળના કષાયો મંદ થાય છે, અનંતકાળના કર્મો શિથિલ થાય છે. જેમ જેમ પ્રક્રિયા સાથે જોડાયેલો હોય મનન, ચિંતન અને અનુપ્રેક્ષા, જેટલો સમય સુધી એ આ પ્રકારના તત્વની ચિંતન સાથે અનુચિંતન સાથે જોડાયેલો હોય તે સમયે બે વાત થાય છે. એક એનું બીજ છે, એ બીજને મદદ મળે છે, પાલન મળે છે, પોષણ મળે છે, અને સાથોસાથ એની બાધા કરતા જે પરિબળો છે, કષાયના પરિબળો છે, મિથ્યાત્વના પરિબળો છે, અજ્ઞાનના પરિબળો છે, એ બધા પરિબળો નબળા થાય છે. હું કૌશક કરું મને શું લાભ થાય? તને બે પ્રકારનો લાભ થશે. બીજ રુચિ જો તારી હશે તો વર્ધમાન થશે, અને સાથોસાથ સંસારની જે બાધાઓ છે, પૂર્વના જે સંસ્કારો છે, વૃત્તિઓ છે, જે બધી અશુભ વૃત્તિઓ છે, અસદ વૃત્તિઓ છે, જીવને સંસાર તરફ ખેંચનારી વૃત્તિઓ છે, જેનાથી જીવને સંસારનો અનુબંધ થાય છે, એ વૃત્તિઓનું બળ નબળું પડશે, ક્ષીણ થશે, વૃત્તિઓ દુર્બળ થશે. બાધા દૂર કર અને પોષણ મેળવ, એટલે સંરક્ષણ પણ કરવાનું અને સંવર્ધન પણ કરવાનું. બીજનું સંરક્ષણ અને સંવર્ધન બંને કરવાનું, અને બંને કરવા માટે આ સત્પુરુષની ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. આવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. માર્ગાનુસારી પ્રાથમિક શ્રાવકની પહેલી ભૂમિકા. સમ્યકત્વ પ્રાપ્ત કોણ કરી શકે, કોને થાય? આચાર્ય હરિભદ્રએ ધર્મબિંદુના ગ્રંથની અંદર આ માર્ગાનુસારીના ગુણો આપ્યા, 35 ગુણો આપ્યા, અને હેમચંદ્રજીએ યોગશાસ્ત્રમાં બહુ સરસ રીતે એનું વધારે વિસ્તૃત વર્ણન કર્યું. પણ પરમકૃપાળુ દેવે 35 સરવાળો કરી નાખ્યો, કેમ કે આ 35 વાંચ્યા ત્યારે એમ થયું કે આમાં મેજોરિટી આપણે આપણા બરના નથી. આ તો મુશ્કેલી છે, આ 35 ગુણોનું પાલન કરવું આપણા માટે શક્ય નથી. આપણે તો 35 33% આપણને મળે નહીં, અમે પ્રયોગ કરી લીધો છે. માર્ગો અને શરીરના ગુણોનું પુસ્તક અહીંયા સવારે સત્સંગમાં લેવાઈ ગયું છે, તો એમ થાય કે 35 ભેગા થાય એમ નથી આપણું તો. પરમ કૃપાળુ દેવે કીધું 35 સમુચ્ચય, 35 સરવાળો શું? તો કે આવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ તું કર, બાકીની બધી 35 યાદ ન રહી તું મૂકી દે, એક યાદ રાખ કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ છે, જે સત્પુરુષ છે, જે જ્ઞાની છે, નિસ્તિમ જેને આત્માનો ઉપયોગ છે, કહેવામાં નથી, સાંભળામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવું જેની ગુપ્ત આચરણા છે, આવો કોઈ પુરુષ, આવી કોઈ દશાવાન પુરુષ લક્ષમાં આવે, ઓળખાય, પરોક્ષ કે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ હોય તો સોનામાં સુગંધ, પણ ન હોય તો પણ વચનથી પુરુષ પ્રત્યક્ષ છે. સત્પુરુષ હંમેશા બોધ સ્વરૂપ છે, દેહ સ્વરૂપ નથી, એનો દેહ પણ બોધને માટે છે. તો બોધ મળ્યો હોય તો એ પુરુષ મળી ગયો, શરીર મળે ને બોધ ન પકડાય તો સત્પુરુષ શરીરધારી નથી, સત્પુરુષ જ્ઞાનવંત છે, જ્ઞાનરૂપી એની ચેતના જાગૃત છે, અને જ્ઞાનરૂપી ચેતનાનો એ પ્રત્યક્ષ આપણને પરિચય એમના વચનોથી થાય. એનું જ્ઞાન કેવી રીતે ઓળખાય? એના વચનોથી. જેમ જેમ વચનોનું ચિંતન થાય, મનન થાય, અનુપ્રેક્ષા થાય, પરિશીલન થાય, અનુશીલન થાય, વારંવાર 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 એમાંથી નવો ને નવો પ્રકાશ, નવા ને નવા કિરણો નીકળા જ કરે, આત્મત્વના કિરણો નીકળે, લૌકિક અર્થ ન આવે એમાંથી. એક એક અર્થ જે મળે તે પારમાર્થિક અર્થ મળે, જે જીવના કષાયોને પાતળા કરે, કર્મોના બંધને શિથિલ કરે. અંતકરણને વિશુદ્ધ કરે, ચિત્તની મલિનતા દૂર થાય. એક સામાયિક કરવાથી શું થાય? જ્ઞાનીઓ કે છે આ બધું થાય. એક કૌશક કરવાથી શું થાય? તો આ બધું થાય. જૈન યોગ છે આખો, સામાયિક એ યોગ છે, પણ અંતરયોગ છે. આજે આપણને બાહ્ય યોગમાં બહુ રસ છે. કોઈ એમ કે આમ પગ ચડાવી દેવાનો, આમ કરવાનો, હાથ આમ કરવાનો, માથું આમ રાખવાનું, પત્તાર આમ કરવાનું, એવી બધી બહુ મજા આવે સાંભળવાનું. અને કુતૂહલ, ઉત્સુકતા, શું કર્યું શું નહીં, કેમ બેઠો, કેમ હૂતો, કેમ પડ્યો. ભાઈ આંતરિક પ્રક્રિયા શું છે? અંતરયોગ શું છે? એમાંથી કર્મોના બંધનો ધડાધડ તૂટે છે, આ ખ્યાલ આવે છે? એક ગજસુકુમારના એક પળનો આંતરિક યોગ સમજાય છે કે સમયે સમયે એ નિર્જરાની શ્રેણીએ ચડ્યા તો નિર્જરા શેની થાય છે? બહારનું તો કઈ છે નહીં. અહીંયા કર્મોના બંધનો અનાદિકાળના તડ 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 તૂટતા જાય છે. કર્મોની અનંત ક્રોડ ખપી જાય છે એ જ્યારે એ યોગની અંદર જાય છે, આત્માની સાથે જોડાય, અને એના ચિંતનનો યોગ જ્યારે કરવામાં આવે છે, આંતરિક યોગ. જૈન યોગનું આ સ્વરૂપ છે. પ્રતિક્રમણ એ જૈન યોગ છે, સામાયિક એ જૈન યોગ છે, કાયોત્સર્ગ એ જૈન યોગ છે. પણ આજે આપણને બાહ્યનો મહિમા જ વર્તાય છે. કેમ આટલા આટલા ધર્મની ક્રિયાઓ થવા છતાં જીવોને કેમ આંતરિક શાંતિ અથવા એનું સત્વ નીકળતું નથી, ફોરતું નથી? એનો લક્ષ્ય બાહ્ય છે. એ જ્યારે પોતાની ઉપલબ્ધિની વાત કરે કે મેં આટલી સાધના કરી, તો એ બાહ્યની કહે, મેં આટલું કર્યું, તેટલું કર્યું, હું અહીંયા ગયો તો આમ રહ્યો તો. તે આંતરિક રીતે તારા મનના વેપારને શાંત કેટલા કર્યા? તો એ તોફાન તો ચાલુ છે, એ આંધી મનની એમને એમ છે. સમાધિ ક્યાંથી આવશે? સમાધિ એ અંતરંગ પરિણામ છે કે બાહ્ય પરિણામ છે? અંતરંગ પરિણામ છે. જ્ઞાનીઓ કે છે, મનુષ્ય આજે પ્રશ્નો કરે છે કે અમે આટલું આટલું કરીએ છીએ, અને પાછું કોઈ એમ કે છે કે અત્યારે તો ધર્મનો પ્રભાવ ખૂબ વધ્યો છે, સમતા કેમ ન વધી? સમત્વનો વિકાસ કેમ ન થયો? શાંતિનો અનુભવ થવો જોઈએ તે કેમ ન થયો? અને ભાગદોડ કેમ વધી? ધર્મનું લક્ષણ સ્થિરતા કે દોડધામ? તો એ તો સ્થિર થવો જોઈએ, વિચારવું પડે. ક્યાંક જિનેશ્વર કથિત માર્ગને આપણે એના રહસ્યોને સમજ્યા નથી. અબાધા એક જ્ઞાની પુરુષની ભક્તિ. કૃપાળુ દેવી આને માર્ગાનુસારે કીધો છે. આ ભૂમિકા સમ્યકત્વ પહેલાની ભૂમિકા છે. આ જીવ સમ્યક સન્મુખ થયેલો છે, પ્રાપ્ત નથી થયું, હજી સંકેતી થયો નથી, સમ્યક દર્શન મળ્યું નથી. પણ જે અવસ્થામાં સમ્યક દર્શન થાય, આત્મદર્શન થાય, એવી ભૂમિકામાં જીવ આવી ગયો. એ કઈ ભૂમિકા છે? તો આવું આત્મત્વ જેને પ્રાપ્ત થયું છે એવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ એને પ્રાપ્ત થઈ છે. એની ભક્તિ કરવામાં એને સંસારના કોઈ લોભ પ્રલોભન લાલચ એને રોકી શકતા નથી, એને રોકી શકતા નથી. એવું એનું આત્મબળ છે. આ એની માર્ગાનુસારીની ભૂમિકા અદ્ભુત વાત લખી છે. જ્ઞાનીઓ જ્યારે એની કૃપા અને અનુગ્રહ કરે કોઈ પુરુષ ઉપર, એનો આ સ્વભાગ ઉપરનો અદ્ભુત અનુગ્રહ છે શ્રીમદ રાજચંદ્રનો. અને સ્વભાગ ઉપરનો અનુગ્રહ આપણને અનાયાસે ઇનડાયરેક્ટલી આ પ્રાપ્ત થયો કે આવો માર્ગનું આવું સરળ અને સુગમ સ્વરૂપ સાધનાનું અમે તો ક્યારે લક્ષમાં લીધું નહીં. પ્રભુ, અમે તો બાહ્ય મહિમા અને બાહ્ય વ્યવહાર, બાહ્ય પ્રસિદ્ધિ એમાં જ રોકાઈ ગયા. અમને તો આ મહિમા ક્યારેય ન આવ્યો. જ્ઞાની પુરુષની અબાધાએ ભક્તિ ઉત્પન્ન થાય એવી જીવની અવસ્થા, એ મારું માર્ગાની સ્વરૂપણી છે, એ મારું સમ્યકનું સન્મુખપણું છે. આ વાત લક્ષમાં ન આવે. માર્ગ જે છે, વિતરાગનો માર્ગ, આત્મત્વની પ્રાપ્તિનો માર્ગ, આત્મ સાક્ષાત્કારનો માર્ગ, સ્વરૂપ રમણતાનો માર્ગ, અંતર્મુખતાનો માર્ગ છે. બહિર્મુખતા જેટલી જેટલી ઓછી થતી જશે તેટલા તેટલા પ્રમાણમાં જીવ માર્ગની નિકટ જઈ શકશે. તો માર્ગાનું સારીપણું એટલે શું, પેલા એ સમજી લઈએ. આ વ્યવહાર કર્યો, આ બાહ્ય આચાર કર્યા, આ બાહ્ય આચાર થયા, આ બધા સાધનો છે. આ બધા સાધનોથી ફલશ્રુતિ શું થાય? ફલશ્રુતિ અંતર્મુખતા થાય. આ અંતર્મુખતા આવે, અંતરંગની જિજ્ઞાસા જો જાગે, નિષ્કામપણું જાગે, જીવની અંદર નિસ્પૃહપણું જાગે. સૌભાગ્યને સમજાવે છે કૃપાળુદેવ કે તમે હજાર વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વિટમણાઓ ટળશે નહીં. સંસાર એ તો વિટમણાનું સ્વરૂપ છે. સ્પૃહા જ્યાં સુધી જાગેલી છે બાહ્ય પદાર્થની, બાહ્ય વસ્તુની, ઇષ્ટના સંયોગની, આ સ્પૃહાથી જીવ જ્યાં સુધી જોડાયેલો છે ત્યાં સુધી એની વિટમણા ટળે એવો કોઈ માર્ગ નથી. આવશ્યક અંગ છે નિસ્પૃહપણું. ઉદય ભાવે જે કર્મો કરે છે એનું એક લક્ષણ નિસ્પૃહપણું છે. એને પણ સંસાર છે પણ ઉદય ભાવે છે, ગ્રહસ્થી છે, વ્યાપાર છે, લોકનો સંગ પણ છે, પણ ઉદય ભાવ છે. એ ઉદય ભાવ એનું માપ લેવું છે, એની કસોટી કરવી છે. એ ઉદય ભાવ છે કે રંજિત ભાવ છે, ઈચ્છા છે, કેમ ખબર પડે? નિસ્પૃહ પણ એક ક્રિયાનો કરતા હોવા છતાં સાક્ષી છે. આત્મભાવે નહીં, સાક્ષી ભાવે એ કર્મો કરે છે. એને કૃપાળુદેવ કહે, આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તે તૃણવત છે. તમે સમજશો નહીં કે આ બધા ધંધા વેપારની અંદર આ લાખો રૂપિયા મળે છે એ સંપત્તિ સાથે લેશ માત્ર પણ અમારી સ્પૃહા જોડાયેલી છે કે અમને આ મળે, પાંચ પૈસા કમાઈએ અને કમાણી થાય તો મનની અંદર આનંદ થાય કે આપણું કામ ફળ્યું. લેસ માત્ર નહીં, જગત આખું લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ તો દેવાને માટે થાય છે. આ નિસ્પૃહપણું. અને એક પૈસાની આવક ન હોય, ધંધા પાણી ડૂકી ગયા છે, કાંઈ ધંધો હલતો નથી, તો પણ સૌભાગ્યને કહે છે તમે નિસ્પૃહ થતા નથી, કેમ કે તમને સ્પૃહા હજી આખા જગતની છે. કે કંઈક આવક થાય, કંઈક ધંધે ધાપે સ્થિર થાય, કંઈક બે પૈસા રડીએ તો કંઈક આબરૂ રહીએ અને કંઈક મોટું ખોયડું હચવાય છે કાંઈ નહીં, અને અહીંયા સ્પૃહાનો પાર નથી, અને આને અઢળક પૈસો આવે છે અને સ્પૃહાનો અંશ નથી. ઉદય અને ઈચ્છા એ બે વચનનું તત્વ છે નિસ્પૃહપણું. પ્રવૃત્તિ કરતા હોઈએ ઉદયના કારણે થાય, સંયોગોના કારણે થાય, કર્મના અંતરાય છે. કદાચ એ સર્વસંગ પરિત્યાગપણું મુનિપણું જીવનમાં નથી, પણ તો પણ જે વ્યવસ્થા છે, જે સંગીપણું છે સંસારની અંદર રોકાયેલા છે કર્મથી, સાંસારિક કર્મોથી સ્પૃહા છોડી. સ્પૃહા લાગેલી જ છે, આ એનું ટેસ્ટિંગ છે, એસિડ ટેસ્ટ. જ્ઞાની પણ સંસારમાં કરતા પણ ભાષ્યમાન થાય છે, પરંતુ કૃપાળુદેવ કે છે જે સંસારના અમે સાક્ષી કરતા છીએ ત્યાં કરતા પણ એ ભાષ્યમાન થઈએ છીએ એ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવી વાત છે. લોકોને કેમ સમજાવવું? મુનિ અમે તો કાળકૂટ 20 દેખીએ છીએ, કેમ કે મુનિ એ ન સમજાતું. મુનિને પણ નથી સમજાતું એટલે શંકા થાય છે કે તમે અમને ઉપદેશ દો છો, અમે તો બધું છોડીને બેઠા છીએ, ઘર બાર કુટુંબ પરિવાર ધંધા ધાપા બધું છોડીને બેઠા છે અને તમે અમને સમજાવો છો વૈરાગ્ય શું, નિષ્પૃહપણું શું, અને ગાદીએ બેઠા છો, હીરા મોણી મોતી માણેક રત્નો એનો વેપાર થાય છે, એના લાખો રૂપિયાની લેવડ દેવડ થાય છે, તો શું તમારું મન ચલિત નહીં થતું હોય? ચિત્તની વૃત્તિ ક્ષોભ નહીં પામતી હોય? મુનિ અમે તો કાળકૂટ 20 દેખીએ છીએ. આ તમે જેને મહામૂલ્યવાન પદાર્થ સમજો છો અમારે મન એ તો કાળકૂટ 20 સમાન છે, કે જો વૃત્તિ ચલિત થાય તો મારી નાખે એવા છે આ બધા, અનંત ભવ રખડાવે એવા છે આ પદાર્થ. માટે મુનિ નાળિયેરનો ગોળો જેમ નાળિયેરમાં જુદો રહે છે, છે નાળિયેરમાં જ, છતાં ક્યાંય સ્પર્શતો નથી. જો સ્પર્શે તો વાગે નહીં. આ તો ખખડેલું નાળિયેર છે, ગમે તે દિશામાંથી ઉપર નીચે કરો તો ગોળો તો જુદો ને જુદો. એને ભાંગો ત્યારે કાટલી તોડવા માટે તેને ચપ્પુ લેવું પડશે નહીં. મુનિ અમે તો આ નાળિયેરના ગોળાની જેમ સંસારમાં રહીએ છીએ એટલે સંસારના કોઈ રસથી અમે સ્પર્શિત નથી. આ સ્થિતિ છે જ્ઞાનીઓની, નિષ્પૃહપણું. આ યોગ જ્ઞાનીની નિષ્કામ ભક્તિ, નિષ્પૃહપણે જ્ઞાનીની ભક્તિ થવી જોઈએ. જેટલી થઈ શકે એ નિષ્પૃહપણું, તેટલા પ્રમાણમાં સંસારની બાધાનો અંત આવે. પરિણામ એટલા બધા સૂક્ષ્મ છે કે એને કોઈ આપણે વાણીથી સમજાવી શકાતા નથી. લોકોને કેવી રીતે સામાયિકનું મહત્વ સમજાવવું, લોકોને ધ્યાનનું મહત્વ કેવી રીતે સમજાવવું, લોકોને કાયોત્સર્ગનું મહત્વ કેવી રીતે સમજાવવું. કઈ કોઈ કે છે કઈ થતું નથી, હવે એમ કઈ કર્યું કઈ થતું નથી, થાય જ નહીં. દ્રષ્ટિ બાહ્ય છે, દ્રષ્ટિ સસ્પૃહ છે, એ તો કરમી ભંતેનો પાઠ બોલે છે, સાવજમ જોગમ પચક ખામી, અને સારું છે, સમજતો નથી પોતે શું બોલે છે એ સમજતો નથી, કેમ કે પાઠ માગધી ભાષાનો લીધો છે, ભાષાનું એને જ્ઞાન નથી. અરે હવે તો ગુજરાતી ભાષા હોય તો એનું જ્ઞાન નથી, અને આપણા સંતાનોને આ જ્ઞાન ન મળે એનો પૂરતો બંદોબસ્ત આપણે કર્યો છે કે કોઈ કાળે આ જીવ છૂટો થવો જોઈએ નહીં સંસારમાં. મારા ભોગે આવ્યો છે નહીં સંસારમાંથી છટકી જાય, જ્ઞાનીના વચનનો બોધ પામે ન પામે, હું બેઠો છું નહીં છૂટી જાય. આ હિત છે મા બાપનું, આ કલ્યાણ કરે છે આ સંતાનોનું કે જ્ઞાનીના વચનો સમજાય નહીં. સાવજમ જોગમ પચખામી, તમામ પ્રકારના સાવધ્ય વ્યાપારોનો હું ત્યાગ કરું છું. અને મૂર્ખને વ્યાપાર એટલે શું એ ખબર નથી પરમાર્થમાં, એને એમ થાય કે હું ક્યાં ધંધો કરું છું, મારા પાસે ક્યાં ત્રાજવા તોલા છે, મારા પાસે ક્યાં દુકાન છે કાઉન્ટર છે, આમાં શું પાપ વેપારનો ત્યાગ. પાપ સાવધ્ય એટલે પાપ, સાવધ્ય એટલે પાપ, પાપ વ્યાપારનો પરિત્યાગ કરીને હે પ્રભુ હું બે ઘડીના નિયમથી આ તારી સામાયિક વ્રતની આરાધનામાં બેસું છું, તારી આજ્ઞા લઉં છું, તારી સાક્ષી આ પ્રતિજ્ઞા કરું છું, આ મારો સંકલ્પ છે. તો પાપ વેપાર માટે થઈને કઈ દુકાનની જરૂર છે? આ તારો પાપ વેપાર એ તો મનનો છે, મનની દુકાન ચાલુ છે કે નહીં? બસ તો મનની દુકાન ચાલુ છે, તે તનની તો બંધ કરી દીધી, પદ્માસન વાળીને બેસી ગયો, પાંચ ઇન્દ્રિયની દુકાન થઈ ગઈ બંધ, પડેલી મનની દુકાન ધમધોકાર થઈ ગઈ. ક્યાં ત્યાગ થયો? યોગને સમજવો પડે. આંતરિક યોગનું સ્વરૂપ અંતરંગ છે. આ અંતરંગ સ્વરૂપના યોગ માટે બાહ્ય આ બધા જ સાધનો, વ્યવહાર, જે વ્યવહાર પરમાર્થને સન્મુખ કરી દે આપણને, જે વ્યવહાર પરમાર્થની પ્રાપ્તિને સુલભ બનાવે, આવો વ્યવહાર. અને એનું એક લક્ષણ નિસ્પૃહપણું. આ વાત બરોબર બેસવી જોઈએ. જ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ ત્યારે જ થાય કે જીવ નિસ્પૃહ હોય તો. હું સ્પૃહાથી ભરપૂર છું તો મંદિરમાં જઈને મારા દર્શન નિષ્કામ થશે કે સકામ થશે? સકામ. કોઈ પુરુષના દર્શન કરવા હું જઈશ કે ગુરુ ભગવંત આવ્યા છે, જ્ઞાની આવ્યા છે, સિદ્ધ છે, આચાર્ય છે, આમ છે તેમ છે, પણ હું સ્પૃહાથી ભરેલો છું તો હું એને વંદન કરીશ, એના બોધનું શ્રવણ કરીશ, એ નિસ્પૃહ ભાવે, નિષ્કામ કે સકામ? સકામ. જો કદાચ એની નજર મારા ઉપર પડે અને બોલાવી લે અને કહે કે જરાક પછી મળજો ને, તો કેવી મજા આવી જાય. અને પૂછે કઈ કઈ બોલો, કામકાજ તો કયો, તો શું નીકળે? મોક્ષની વાત નીકળે કે સંસારની નીકળે? અંદર જે બળતરા ચાલી હોય એ નીકળે કે બીજી નીકળે? સાહેબ, શરીર એવું થઈ ગયું છે ને હમણાં તો કંઈક કરી દો, હવે આને મોહ લાગી ગયો છે, એલા મરવાનો તો થયો છે આમ તો. શરીર શરીરનું કામ કરે છે. આ ચૈતન્ય અનાદિકાળથી આ પ્રકારના રાગ દ્વેષથી કસાયોથી ગ્રહાયો છે, કર્મના પાસમાં ફસાયો છે, કંઈક એનો વિચાર કરને. પણ એ ન કરે, એ ન કરે. કૃપાળુદેવ કેટલી વાર કે જ્ઞાની પુરુષ પાસે આવું માગો છો તમે? લૌકિક ફળની વાંછા કરવી એ પણ સમ્યક દર્શનને અંતરાય છે એમ લખ્યું છે. અમે એટલા માટે તમને વારંવાર કહે છે કે તમે માગો માં કા અમારી પાસે આવો માં. અપરાધ કરશો જાણે અજાણે. જ્ઞાનીની ભક્તિ જો નિષ્કામ ન થાય તો એના જેવો કોઈ અપરાધ નથી. સમજાય છે? અનંતાનુમંદિનું ફળ થાય. જો જ્ઞાનીની ભક્તિ કરી અને સંસારની કોઈ પણ અપેક્ષા એમને પૂછી લીધું ને, સાહેબે આમ કીધું, સાહેબે આમ કર્યું, ફલાણું કર્યું, અરે મરી ગયો તો સાહેબનું તો થવું થશે, અનંતાનું મંદિર અપરાધ તારા થશે. કેમ કે જ્ઞાની પ્રત્યેની સકામ ભક્તિ એના જેવો કોઈ અપરાધ શાસ્ત્રમાં કીધો નથી. જ્ઞાનીની ભક્તિ તો નિષ્કામ હોય, વિતરાગની પૂજા નિષ્કામ હોય. અરે પેલા તો નિષ્પૃહ બન, પછી દેવગુરુ અને ધર્મની ઉપાસના કર. આ માર્ગ દેવગુરુ ધર્મની ઉપાસનાનો માર્ગ, આ સ્વસ્પૃહતાનો માર્ગ નથી. ચમત્કાર થાય અને મારો સંસાર સરખો કરી દે, મારી પ્રતિકૂળતા દૂર થઈ જાય અને મારા દુઃખો હળવા થાય, સાંસારિક દુઃખો, એનો આ માર્ગ નથી. આ સનાતન અને શાશ્વત માર્ગ જીવ સાથે જોડાયેલો છે, પેલો પર્યાય સાથે જોડાયેલો છે કે આ મારું જીવન છે, સુખી થાય તો સારું પ્રભુ, અશુભના ઉદય લઈને આવ્યો છું અને એમાં તમે કંઈક મદદ કરો. એ તો પર્યાયનો માર્ગ છે, આયુષ્ય સુધીનો માર્ગ છે. પ્રશ્ન કરે ગુરુની પાસે અને ગુરુએ કીધું કે આ બધાએ તે પ્રશ્ન, તારા દુઃખ આખું લિસ્ટ જે તારું આપ્યું છે એ બધાનો ઉપાય એક જ છે, તારું આયુષ્ય પૂરું થઈ જાય, તો આ બધી સમસ્યાનો ફળ થઈ જાય. એ સિવાય કંઈ તારે પૂછવું છે? તે જેટલા પ્રશ્નો કર્યા, તારી જેટલી મુશ્કેલી છે એ બધી મુશ્કેલી ક્યાં સુધી છે? આ જ્યાં સુધી તારો આયુ યોગ આ પર્યાયનો ચાલુ છે ત્યાં સુધી. તો આવું બધું પૂછસ. આ આયુષ્ય પૂર્ણ થયા પછી અંદર જે ચૈતન્યનું જીવન, જીવિતવ્ય જે સનાતન શાશ્વત છે એ તો રહેવાનો છે, ક્યાં જશે? કઈ ગતિમાં જશે? એનો ઉત્ક્રાંતિના માર્ગે જશે, વિકાસના માર્ગે જશે, કે ફરી પાછો પતિત થશે, દુર્ગતિના બંધ કરશે? અને દુર્ગતિના બંધમાંથી ક્યારે નીકળશે? આની ચિંતા છે, સ્વહિતની ચિંતા છે, આત્માની ચિંતા છે, કે શરીર સંબંધી સંસારની ચિંતા છે? તો શરીર સંબંધી સંસારની ચિંતા છે, બસ મારો સંસાર હેરો ભેરો રહે અને મારી આંખ વિચાર ત્યારે પહેલા મારી નામના પ્રસિદ્ધિ મહત્તા બધી એવી ને એવી રહે. હે પ્રભુ, જરા એમાં કઈ આંચ આવે નહીં. કેટલો બધો વિચાર વિતરાગ માર્ગથી વિપરીત ચાલે છે. આ વિપર્ય સમજાય? અને પછી પાછો પૂછશે, સાહેબ મિથ્યાત્વનું સ્વરૂપ શું? તું જ જીવતો જાગતો. મિથ્યાત્વ શબ્દોથી ઓળખવાની જરૂર નથી. આ તારા મન વચન કાયાના યોગ એ મિથ્યાત્વનું સ્વરૂપ છે. જીવતું જાગતું ભાઈ, આવી જ્ઞાનીની જે કૃપાળુ દેવી પોતાની દશા કીધી છે, આવો જ્ઞાની, નિષ્પૃહ જ્ઞાની. અમારો અભિપ્રાય, કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ જોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. શું દશા બતાવે છે! એક એક મુમુક્ષુએ સાધ્ય કરવાની દશા. શું અભિપ્રાય છે દેહ પ્રત્યે? અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચર શું કવ મહત પુરુષને, પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહ પણ કિંચિત મૂર્છા નવ જોય જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
કેટલી વાત! શરીર પ્રત્યે અમારો કઈ પણ અભિપ્રાય આ દેહ પ્રત્યે હોય કેવળ આત્માર્થ, સંયમ હેતુ. દેહ દેહ પણ કોઈ પણ પ્રકારની, દેહ પણ કિંચિત મૂર્છા નવ જોઈ. અરે શરીર પ્રત્યે અમારો અભિપ્રાય પૂછતા હો તો શરીર પ્રત્યે અમારો અભિપ્રાય કેવળ આત્માર્થ છે. આત્માર્થમાં જો આ દેહનો ઉપયોગ નથી તો દેહ પ્રત્યે અમને કોઈ મમત્વ નથી. જો અમારા દેહનો ઉપયોગ આત્માર્થમાં નથી, આત્માના કલ્યાણમાં જો આ દેહ મદદરૂપ ન થવાનો હોય અને આત્માના બંધન માટે આ દેહની પ્રવૃત્તિ હશે તો એ દેહ અમને માન્ય નથી. એ દેહ અમને માન્ય નથી. કૃપાળુ દેવે તો એવી દ્રઢતા બતાવી છે. એક પત્રમાં લખ્યું છે કે અમારે અવિષમપણે રહેવું છે, જો વિષમપણું રહે તો દેહ ત્યાગ કરી નાખશો, નહીં જીવીએ, શરીર પાડી દઈશું. અનશન અને સંથારા પાછળ વિતરાગ દર્શનની આ જબરજસ્ત ભાવના છે કે શરીર હવે સાથ આપી શકે એમ નથી, શરીર આત્મકલ્યાણમાં હવે અનુરૂપ થાય એમ નથી. આ શરીર હવે બંધનું કારણ થતું હોય એવું મુનિને ભાસે છે. તો મુનિએ અત્યાર સુધીનો જે પ્રયોગ કર્યો છે એને એમ થાય છે કે હવે આ શરીરે એનું કામ સમાપ્ત કર્યું, મને સાધન તરીકે આ શરીર હવે ઉપયોગી નથી. માટે કહે છે કે શરીરનું હવે દેખભાળ કરવી, એનું લાલન પાસન કરવું, એનું પોષણ કરવું, એ વાતથી હું વિરામ પામું છું. ત્યાગી દે અનશન સંથારો લઈ લે, શરીર લક્ષી વ્યાપાર હવે બંધ થાય છે, કારણ કે આ શરીર હવે મને ઉપયોગી થતું નથી. કોઈ સાધન હોય આપણી પાસે, બોલપેન હોય, વારંવાર લખીએ પણ લખાય જ નહીં, કાગળ ફાટતો જાય, પછી શું કરીએ? બોલપેનને ફેંકી દઈએ. આ સાધન જે હેતુ માટે હતું તે હેતુ હવે ચરિતાર્થ થાય તેમ નથી, માટે આ સાધનનું હવે મારે લાલન પોષણ કરીને આમ તો લગાવીને ફેરવું એનો કાંઈ અર્થ નથી. ગમે તેવી રૂપાળી બોલપેન હોય તોય લખાય એ કામ ને કે બીજી. એમ આ જ્ઞાનીઓ પોતાના સ્વશરીર પ્રત્યેનો અભિપ્રાય, અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજો કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. અમારો બીજા પદાર્થનું અમારું ગ્રહણ ત્યાગ હોય એમાં અમારો અભિપ્રાય તો આત્માર્થ સિવાય કંઈ નથી, અને જો આત્માર્થ ન હોય તો એ પદાર્થ ન જોઈએ અમારે. તે આત્માર્થ, આવો આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. એ પદાર્થ મળવો જોઈએ અથવા ન હોય એવા ભાવ સાથે એ આત્માર્થનો અર્થ કરવાનો નથી. અમને સાધન રૂપે એ આવવો જોઈએ, અમારી આત્માર્થની સાધનામાં તે મદદરૂપ થવો જોઈએ. પદાર્થનું ગ્રહણ ત્યાગ, કૃપાળુદેવ એક સરસ વાત એક પત્રમાં સરસ લખી છે, દિગંબર અને શ્વેતાંબરના મતભેદ ઉપર એમણે લખ્યું કે શું કામ આવા મતભેદ કર્યા છે, આ વસ્ત્ર છે એ શરીરના માટેનું સાધન છે અને એ શરીર સંયમનું સાધન છે. સંયમ પાલન એ મુખ્ય છે કે વસ્ત્રનું ગ્રહણ ત્યાગ એ મુખ્ય છે? એમણે કહ્યું કે કોઈ કારણે પૂર્વને કારણે શરીરની 110 પ્રકૃતિ છે, કદાચ શરીર નાજુક હોય, શરીર નરમ હોય, પણ મારે આત્માર્થ કરવો છે તો એના કારણે થઈને વસ્ત્રોનો સહારો લે. જરા ઠંડી છે તો સાલ ઓઢી લીધી, પણ સાલ ઓઢીને તારી સમાધિમાં જો તે રહેતો હો તો સાલ બાધારૂપ છે. સંયમનું પાલન થતું હોય, પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આત્માર્થ નથી, પણ પદાર્થનો ગ્રહણ ત્યાગ આત્માર્થે થતો હોય તો ભગવાનના બોધમાં આવો મર્યાદાયુક્ત ઉપદેશ કયો છે, દેહ માત્ર તે સંયમ હેતુ હોય જો. સંયમને હેતુ તો લક્ષ્ય શું કરવાનું છે? સંયમ, આત્માર્થ. એને માટે થઈને કદાચ મારે કોઈ પણ વસ્તુનો ગ્રહણ ત્યાગ હોય તો એ પદાર્થ અર્થે પણ અમારો લક્ષ્ય તો આત્માર્થ છે, પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ નથી. આ અપ્રાપ્તિ કરી એટલે હું બહુ ઊંચો થઈ ગયો અને પ્રાપ્તિ કરી એટલે હું નીચો થઈ ગયો, આવો અભિપ્રાય જ્ઞાનીઓનો નથી. એને જ્ઞાનીઓએ આવા અભિપ્રાયને સમર્થન આપ્યું નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ યોગ નથી. આત્માપણું એ ધ્વનિ એ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ યોગ નથી. અમને અહર્નિશ નાદ અંતરથી રહે છે એ શેનો છે? આત્મા. શુદ્ધ ચિદરૂપો અહમ, હું શુદ્ધ ચિદરૂપ છું, હું અવિનાશી એવો પ્રગટ ચૈતન્ય રૂપ આત્મા છું. આ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગ વખતે આ ધ્વનિનું વિસ્મરણ નથી, એના ગ્રહણ ત્યાગની અંદર અમે કોઈ બીજો ધ્વનિ લાવ્યા હોઈએ પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિનો, શક્ય નથી. એ કે છે આત્મા પણ એ જ ધ્વનિ છે અમારો. વસ્તુ લીધી તોય આત્મા પણે, અને મૂકી તોય આત્મા પણે. વસ્તુ સંબંધમાં કોઈ ભાવ નથી, જે ભાવ છે, જે ધ્વનિ છે, અંદરથી નીકળતો સૂર છે, અંદર લય છે. સંગીતની અંદરનું થોડું જો જ્ઞાન હોય એને ખબર હશે કે સંગીતમાં શબ્દનું મહત્વ ઓછું છે, લયનું વધારે છે. આ જો સૂર લય તોડી નાખે તો સૂર નકામો છે, ઊંચો નીચો કરી નાખે, લય તૂટી ગઈ. જે લયથી જે શરૂ થાય એ જ લયથી, રાતના 10 વાગે લય શરૂ થાય તો સવારના 4 વાગ્યા સુધી લયનો ભંગ ના થાય. અને લય ઉપર સંગીત ચાલે. ભજનનો લય હોય તો ભજનનો લય હોય, આત્માનો કોઈ વિષય હોય તો આત્માનો વિષય હોય, પ્રભુનો હોય તો પ્રભુનો લય. એવી ભક્તિનો લય લાગે, લક્ષ્ય આધારિત ભક્તિ. કોઈ વાર એવી વાત નીકળે કે ચિદાનંદની જ વાત હોય તો પછી બધા પદોનું સિલેક્શન એ જ આવે, બીજું આવે જ નહીં. અંદર લય જાગે બરાબર. આ લય છે એ જીવનનો આ ધ્વનિ છે. એટલે એક અર્થની અંદર ભગવાનની વાણી શબ્દરૂપ છે, પણ એનો ધ્વનિ લય આત્મા સિવાય કંઈ નથી. પણ સમજનો અભાવ છે એટલે એમ કે ભગવાને શબ્દ ભૂલી ગયા. કેમ? પુદ્ગલ પરમાણુઓ વાચા વર્ગણાના છે, સમાપ્ત થઈ ગયા. મન વચન 35 પ્રકારની વાણીનો અતિશય છે, પણ એનો ધ્વનિ શબ્દ ક્યાં આવ્યો? એનો લય છે ભગવાનની દેશના જેટલા કલાક ચાલે, જેટલા વિષય ઉપર ચાલે, એનો ધ્વનિ શું? તો આ આત્મા પણ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ છે નહીં. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી એ ભગવાનના જે વિષયો, જે વાણી, જે બોધ, જે ઉપદેશની ધારા, જે દેશના લબ્ધિ, એ જબરજસ્ત છે. એ ધ્વનિનો એનો ધ્વનિ શું છે? આત્મા પણ. કેવળ આત્માના આસપાસ જ આ બધી ભગવાનની દેશના વણાયેલી છે. અદ્ભુત વાત છે. તો ઘણી વાર રોકાઈ જઈએ, શબ્દમાં રોકાઈ જઈએ અને કાલ્પનિક મહાત્મ્ય ઊભું કરી દઈએ. કેટલીક વાર ભક્તોનો અહોભાવ પણ વસ્તુના સ્વરૂપને બદલાવી નાખે છે. અહોભાવ છે એ. અહોભાવની અંદર એને એ વિચાર ન કર્યો કે વસ્તુનું, પદાર્થનું સ્વરૂપ તો જે છે તે ત્રિકાળ. ભગવાનનો કોઈ વચન યોગ સમાપ્ત થયો નથી, પણ એ બધો જ્ઞાનીનો વિષય અત્યારે આપણે ન લઈએ. આપણે ધ્વનિને સમજવા પ્રયત્ન કરીએ કે ઋષભદેવ ભગવાને 1,00,000 વર્ષ સુધી દેશના આપી, મલિનાથજીએ 6 કલાક જ આપી, મહાવીરે 30 વર્ષ આપી. પ્રત્યેક તીર્થંકરનો દેશનાનો કાળ કેવળ જ્ઞાનની પર્યાય 1,00,000 વર્ષથી માંડીને આ 6 કલાક સુધીની છે. એક જ દિવસે એમને કેવળ જ્ઞાન થાય, તે જ દિવસે એમનો મોક્ષ થાય. તો એમણે 1 કલાકમાં પણ જે કહ્યું હોય, 1 કલાકમાં જે કહ્યું હોય, કે 1,00,000 વર્ષ સુધીના ઉપદેશમાં જે કહ્યું હોય, ધ્વનિ એક જ, આત્મા પણ. કૃપાળુ દેવે એ વાતને બહુ સરસ રીતે મૂકી. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોવા, વચનને હૃદય લખો. તારા હૃદયમાં આ વચનને કોતરી નાખ. શિલાલેખની માફક, કંટક કિરણની માફક, ટંકોત્કીર્ણ વચન, ગ્રેનાઇટ ઉપર લખાયેલા જેમ હોય એમ, ક્યારેય એને ભૂંસાવા દઈશ નહીં. આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખ. તું આત્મ સ્વરૂપ છો, શરીર સ્વરૂપ નથી. એટલે એને આત્મ તારો શબ્દ મૂક્યો. સાહેબ હું જ આત્મા છું તો તમે મને કેમ કીધું? પણ તું એમ માનસ કે હું શરીર છું એટલે કહું છું કે હવે તારા આત્માને ઓળખ, કેમ કે આ તારું શરીર તારા આત્માને કારણે આ છે. જો અંદરનો આત્મા ન હોય ને તારો, તો આ શરીરને તો બધા ક્યાંય મૂકી આવશે, હળગાવીને ફૂંકી મારશે. તો તારા આત્માને ઓળખે. કેટલી અદભુત વાત, નાના નાના પદની અંદર, નાના નાના કાવ્યની અંદર વિચારણા થાય તો આપણને એમ થાય કે વાહ પ્રભુ, આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ યોગ નથી. મહાભારતની અંદર કથા આવે છે, રૂકમણીને શંકા થાય છે કે કૃષ્ણ ભગવાનને અર્જુન ઉપર આટલી બધી પ્રીતિ અને પટરાણી અમે સેવા અમે કરીએ, ખવડાવીએ પીવડાવીએ, ભગવાનનું બધી સાર સંભાળ લઈએ અને અર્જુન ઉપર આટલી બધી પ્રીતિ. એક દિવસ કહે છે ચાલો આપણે અર્જુનને તાવ આવ્યો છે જોવા જાય, તબિયતના ખબર કાઢવા તો જવું જોઈએ, હાલો ઉપડા બે જણા. અને કૃષ્ણ ભગવાન અને રૂકમણી, ઓલે અર્જુન તો કે આરામમાં છે, પણ ભગવાનને કોણ રોકે? કૃષ્ણ ભગવાનને કે આરામમાં છે, આવો બેસો. કૃષ્ણ ભગવાને અર્જુનના લટકતા વાળ એ ઉપાડી અને રૂકમણીના કાને મૂક્યા કે જુઓ જો, એટલે આપણે જેમ માથે હાથ મૂકીએ કે તાવ તો ઘણો છો, એટલે આને એમ થયું કે આ વાળમાં ખબર પડે કઈ તાવ કેટલો છે? સાંભળો તો કે છે વાળમાંથી શબ્દ ધ્વનિ હતો, કયો હતો? શ્રી કૃષ્ણમ શરણમ મમ. એના વાળમાંથી પણ આ શબ્દ નીકળતો હતો. મહાભારત કાળની વાર્તા તો બહુ જૂની થઈ ગઈ. આ કાળની અંદર પણ મહારાષ્ટ્રમાં જે જનાબાઈ નામની સ્ત્રી ભક્ત હતા અને વિઠલા પંઢરપુરના વિઠ્ઠલનો એ એટલા ભક્ત હતા અને જનાબાઈના છાણા ચોરાઈ ગયા તો ત્યારે કહ્યું કે જનાબાઈ તારા છાણા આટલા બધામાં ચોરાઈ ગયા, બધા ભેગા થયા છે, એમાંથી તારા છાણા જુદા કેમ તારવવા? તો કે એ તો સાવ સહેલું છે, મારા છાણાને તમે કાન ઉપર લગાડશો તો વિઠલા 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 એ સિવાય બીજો કોઈ ધ્વનિ અંદર જનાબાઈ છાણા થાપે ત્યારે પણ સ્મરણ ધ્વનિ આત્માપણું સિવાય કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં આત્માપણું સિવાય બીજો કોઈ ધ્વનિ નથી. પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ અમારો વિષય નથી, પરંતુ તે પદાર્થમાં પણ આત્મા. જ્ઞાની નિષ્પૃહ ભાવે કર્મ કરતા હોય તો કહે છે કે જનાબાઈના થાણામાંથી પણ ભગવાનના નામનો ધ્વનિ નીકળે છે. અને એ જ રીતે વિવેકાનંદજીને જ્યારે પૂછ્યું કે ભવિષ્યની પેઢીમાં તમને ઓળખે, તમારે કેવી રીતે પરિચય કરવો? તો કે અમે મરી જાય ત્યારે તમારે અમારું શરીર ગંગામાં નાખવું અને અમારા હાડકામાંથી પણ અવાજ નીકળશે, ભારત માતા કી જય. રામતીર્થે પણ આ કહ્યું, ઓમનો ધ્વનિ નીકળશે કે તમારે. અને રામકૃષ્ણ રામતીર્થે ગંગામાં દેહ ત્યાગ કર્યો. અમારું હાડકું પણ તમે કાને ધરજો, આટલો પૂદગઢ પ્રભાવિત થશે. પૂદગઢથી અમે પ્રભાવિત નથી, પણ આ ચૈતન્યથી પૂદગઢ પ્રભાવિત છે. આ જ્ઞાનીની વિશેષતા. એટલે જ્ઞાનીના સ્મૃતિ સ્થાનો, જ્ઞાની જ્યાં બેસતા હોય, જ્ઞાની જે વસ્તુ વાપરતા હોય, જ્ઞાનીનો જ્યાં દેહ વિલય થયો હોય, એ બધા સ્થાન તીર્થરૂપ કેમ છે? તો એના પૂદગઢ ઉપર પ્રભાવ કોનો છે? જ્ઞાનીનો. અને આપણે તો જીવતા જાગતા આત્મારૂપ હોવા છતાં આપણા ઉપર પ્રભાવ કોનો છે? જળનો, પૂદગઢનો. જુઓ ને કાલનું માથું ચડ્યું છે, હવે માથાનો પ્રભાવ તારા ઉપર છે, તારો પ્રભાવ કઈ માથા ઉપર નથી. ઓહો. અને આનંદઘન, આનંદઘનને મળવા આવે છે એના શિષ્યભાઈ, અને જબરજસ્ત એમને તો શરીરની અંદર ત્યારે તાવ છે. ચરિત્રની અંદર લખ્યું છે કે આનંદઘનને પોતાના ઉપરનું વસ્ત્ર છે ઉતારીને મૂકી દીધું, એ ધ્રુજતું હતું, અને ઓલાને કે હાલે આપણે સત્સંગ કરી લઈએ, આ તાવને જરા મેં બાજુ ઉપર રાખ્યો છે. ધ્રુજારીઓ તાવ હતો કે જ્ઞાનીઓ પોતાના શરીરના રોગને મૂકી દે બાજુ ઉપર, કારણ કે એનો પ્રભાવ આના ઉપર છે, શરીર ઉપર એનો પ્રભાવ છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આપણો સમગ્ર કર્તૃત્વ કર્મના પ્રભાવ નીચે છે, આપ પ્રભાવ નીચે નથી. ઓલાને એનું સમગ્ર કર્મ આત્મા ચેતનના પ્રભાવ નીચે વયું જાય. વર્તે નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, આપ સ્વભાવ નીચે આખું જીવન ચાલે. જીવનનું કર્તૃત્વ અને આનું આખું કર્તૃત્વ કર્મના પ્રભાવ નીચે ચાલે. આ જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ, આ દશાનો ભેદ. આ ભેદ એવો કે આત્મા, આ અમારો અભિપ્રાય કંઈ પણ હોય તો આત્મા પણ એ સિવાય બીજો કોઈ ધ્વનિ અમારા જીવનમાં નથી. એ પછી શરીર પ્રત્યે હોય કે પદાર્થના ગ્રહણ ત્યાગ પ્રત્યે હોય. જ્ઞાની કહે છે કે બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ જોગ નથી. અમે ક્યારે યાદ કર્યો હોય બીજે પદાર્થની માત્ર પ્રાપ્તિ અપ્રાપ્તિ, એવું સંભવિત નથી. અનવકાશ આત્મા પણ જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. અનવકાશ આંતરો પણ ન પડે, કોન્સ્ટન્ટ એક સમયનો પણ આંતરો ન પડે એને અનવકાશ કહેવાય છે. એ રીતે અમે આત્મા પણ જાણ્યા વિના અને તે સ્થિતિ વિના બસ સતત આત્મા 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 આત્મા, હું પણ હું પણ પણ હુંની પોતાની ઓળખાણ, અહમ નહીં, અહમ ભાવ નહીં, ચૈતન્ય ભાવની જાગૃતિ અપ્રમત્તપણે હું આત્મા છું. આવું કદાચ અનવકાશ ન થાય તો જ્યારે જ્યારે કંઈક સાધનામાં બેસીએ, જ્યારે જ્યારે કંઈ એના ઉપક્રમ કરીએ, જ્યારે જ્યારે કંઈક પરમાર્થની ક્રિયા કરીએ, ત્યારે આત્મા પણ જાગૃત રહેવું જોઈએ કે નહીં. ક્રિયા ગમે તે હોય, વિધિ ગમે તે હોય, પણ ધ્વનિ એક જ હોય, ધ્વનિ બીજો હોઈ શકે નહીં. પછી મારી ભક્તિ હોય, મારો સ્વાધ્યાય હોય, મારું તપ હોય, મારી વંદના હોય, મારી ગુરુભક્તિ હોય, જે હોય તે, મારી સામાયિક હોય, મારું પ્રતિક્રમણ હોય, ધ્વનિ આત્માર્થ. આ ધ્વનિ, આ લય, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દેઠા નહીં નિજ દોષે તો તરીએ કોણ ઉપાય. જ્ઞાની પુરુષ કહે છે કે એ સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. જો આત્મા પણ જાગૃત ન થયું તો ધાર્મિક ક્રિયા પણ ક્લેશરૂપ છે, શાંતિરૂપ નથી, એનું પરિણામ શાંતિ થાય નહીં. પીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ ધ રિલિજિયન. હું મેં ધર્મક્રિયા કરી કે નહીં એની કસોટી શું? શાંતિ. મને અનુભવમાં શાંતિ થઈ, આત્મ શાંતિ થઈ, જે જગતના કોઈ પદાર્થના સંગથી મને ન મળી શકે એવી શાંતિ. અને આ શાંતિની અભિવ્યક્તિ આનંદથી થાય છે. આ શાંતિ સ્મશાન શાંતિ નથી. શાંતિ તો ઘણીવાર હાઉ સ્મશાન શાંતિ, કે શાંતિથી અકારો થઈ જાય અને શાંતિથી કહે કે હવે જો કાંઈ નહીં થાય તો હું ગાંડો થઈ જઈશ. એ ગાંડા કરી મૂકે શાંતિ નથી, એ તો ક્લેશ સંક્લેશનું પરિણામ છે. પણ આ શાંતિની અભિવ્યક્તિ આનંદ છે. એકલો છે તો પણ નિજાનંદની અંદર અને ચિદાનંદની અંદર મોજ મચી હૈ. યશો વિજય ગાય, ચિદાનંદ કી મોજ મચી હૈ, આનંદ છે. આવું આત્માનું સ્વરૂપ છે. પત્રાંક 431 નો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.